તારીખ 6/7/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 613 અને 614 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 357
જ્ઞાનમાં જ્ઞાન સ્વરૂપ છે એવો અભ્યાસ વેદ જ્ઞાન થવાનું કારણ છે અથવા એકનું જ્ઞાન માત્ર જ્ઞાન કે સ્વરૂપમાં સ્વરૂપને લક્ષે સાવધાન થવું એ ભેદ જ્ઞાન છે સ્વરૂપને લક્ષે સાવધાન થવું જેમ કોઈ અસાધારણ દ્રશ્યને જોતા કંકમાટી આવે છે કરુણ દ્રશ્યને જોવે એવું કોઈ અસાધારણ પણ જોવે છે તો રોવાડા ખડા થઈ જાય છે તો ત્યાં લક્ષ સામા દ્રશ્ય ઉપર છે અહીંયા શું અસર થાય છે એના ઉપર લક્ષ નથી
બરોબર
રોમાંચ થઈ જવા રૂમાડા ખડા થઈ જવા કમકમાતી થઈ જવી એ કરવા ઉપર એવો વિકલ્પ ઉપર કાર્ય કરે થતું નથી એવું વિકલ્પ કરવામાં એ કાર્ય થતું નથી પણ સામે જે દ્રશ્ય છે એની અસર એને ઉપજાવે છે એમ ત્રિકાળી શુદ્ધાત્મા છે એના લક્ષમાં એના જોરમાં અવસ્થામાં સ્વસંવેદન થાય છે સ્વસંવેદનના લક્ષે સ્વસંવેદન થતું નથી અથવા જ્ઞાનની પર્યાયના લક્ષે ભેદ જ્ઞાન થતું નથી પર્યાયના લક્ષે થતું નથી પણ એ જ્ઞાન ઉપરથી જ્ઞાન સ્વભાવ હું આવો છું એમ સ્વરૂપના લક્ષે પોતાને રાગાદી અને પરથી ભીન જોતા ભેદ જ્ઞાન થાય છે એનું જે ભેદ જ્ઞાન છે એમાં પરથી અને રાગથી જુદા પણ હોવા છતાં પર અને રાગ ઉપર પણ લક્ષ નથી નહીંતર ભેદ જ્ઞાનમાં બે વાત આવી કે રાગથી હું જુદો છું પરથી હું જુદો છું તો એના ઉપર લક્ષ કરીને જુદો છું એમ નથી જોવું લક્ષ તો એના ઉપર છે જ્યાં સુધી ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી લક્ષ તો રાગ અને પર ઉપર છે એ લક્ષ ત્યાંનું ત્યાં રહે ને ભેદ જ્ઞાન થાય એમ ભેદ જ્ઞાન નથી થતું પણ લક્ષ ત્યાંથી ઉઠાવીને પોતાના સ્વભાવ પર લક્ષ જતા જ્ઞાનનો સ્વભાવ જુદો આત્મ સ્વભાવ જુદો જ્ઞાનનો સ્વભાવ કહો કે આત્મ સ્વભાવ જુદો હું જુદો અને રાગ અને પરથી જુદા એમ એના લક્ષ વિના એનું એકલું જ્ઞાન જણાતા એકલો સ્વભાવ જણાતા એકલો સ્વભાવ ને જ્ઞેય કરતા જ્ઞાનમાં એકલા સ્વભાવને જ્ઞેય કરતા અને તે પણ પોતાના માધ્યમથી એને જ્ઞેય કરતા જ્ઞાનના માધ્યમથી કોને જાણે છે તો જ્ઞાનથી જાણે છે બીજું તો કોઈ જાણવાનું સાધન નથી સ્વજ્ઞેયને જાણે કે પરજ્ઞેયને જાણે કાર્ય તો જ્ઞાન જ કરે છે
આવો જ્ઞાનનો અભ્યાસ
આવો અંદર માં જ્ઞાનાભ્યાસ થાય તેનાથી ભેદ જ્ઞાન થાય છે. ભેદ જ્ઞાન થાય છે એટલે જુદું પડવારૂપ જ્ઞાન થાય છે. રાગ ને પરથી જુદાપણાનું જ્ઞાન થાય છે. થાય છે તો જ્ઞાન નું જ્ઞાન થાય છે, પણ એ જ્ઞાન પહેલા રાગ સાથે ને પર સાથે એકત્વ કરતું હતું એવું જ્ઞાન નથી, માત્ર જ્ઞાન છે. એ જ્ઞાનાભ્યાસથી એવા જ્ઞાનાભ્યાસથી વિજ્ઞાન થાય છે. ત્રિકાળીને લક્ષમાં લેવો એક જ વાત છે, ત્યાંથી લક્ષ ઉઠાવવું એમ પણ લક્ષ ઉઠશે નહીં. જ્યાં લક્ષ લઈ જવું છે એને વિષય કરવો, લક્ષ છે એને વિષય કરવો. હું આવો છું નિર્ણય કરીને નિર્ણયમાં નિશ્ચિત થયેલો જે પોતાનો સ્વપદાર્થ, પોતાનું સ્વરૂપ, એના લક્ષે જ્ઞાન જુદું પડે છે અથવા જ્ઞાન જુદું પડવાનો પ્રયત્ન કરે, અભ્યાસ કરે, ત્યારે ભેદ જ્ઞાન થાય. વારંવાર એવો પ્રયત્ન કરે ત્યારે ભેદ જ્ઞાન થાય. એમ કેવું છે? હા, બધું એ તરાનો ક્રમ છે. નિર્ણય તો પહેલા કરવો, નિર્ણય કરવા માટે પણ એને અવલોકનથી જ્ઞાનને જુદું જોવાનું છે. જ્ઞાનમાં સ્વભાવ કેવો છે એ જ અવલોકનમાં લેવાનો છે, એ જ સંશોધનમાં લેવાનો છે. વાસ્તવિક ભેદ જ્ઞાન તો નિર્ણય થયા પછી જ થાય છે અને એ સહજ થાય છે, પણ એ સહજ ન થાય એ પહેલા પણ રીત તો એ જ છે. એટલે બુદ્ધિપૂર્વક પ્રયાસ કરે, નિર્ણય કરવા માટે પ્રયાસ કરે, વિચારી વિચારીને પ્રયાસ કરે, પણ પ્રકાર તો એ જ છે, બીજો કોઈ પ્રકાર નથી. કેમ કે કોનો નિર્ણય કરવો છે? કે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો છે. 144 માં એવું છે, જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. હું કહે છે એ રીતે જ્ઞાનના અભ્યાસથી જુદા જ્ઞાનના જુદાપણાના પ્રયત્નથી સ્વરૂપના લક્ષે આ જ્ઞાન ને આ રાગ જુદો છે એ પ્રયત્ન કરવો જોઈએ, જુદા પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાગમાં હું પણ થાય છે, અને જ્ઞાન છે છતાં એ ચુકાઈ જવાય છે, મંથન કરવું જુદું ન પડતું હોય. મિત્ર, પ્રશ્ન એ થાય છે કે જુદું પડતું નથી, જુદું પાડવું જોઈએ, જુદું પાડવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ પડતું નથી. આ પ્રશ્ન છે ને, તો થાય કઈક બીજું તો થાય છે, કે બીજું શું થાય છે? કે રાગમાં હું પણ અથવા રાગમાં અભેદ પણ થઈ ગયું છે. હું ને રાગ એક છીએ એવો વિકલ્પ કર્યા વિના નિર્વિકલ્પ ભાવે રાગમાં હું પણ અનુભવાઈ રહ્યું છે, વિદાય રહ્યું છે. બરાબર છે પરિસ્થિતિ? તો ત્યાં મંથન કરવું જોઈએ કે મારું અસ્તિત્વ રાગમાં નથી અને જ્ઞાનમાં છે, એમ ન્યાયથી વિચારતા સમજાય છે, ખ્યાલમાં આવે છે, તો આ રાગમાં હું પણ કેમ થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે મારું અસ્તિત્વ જ્ઞાનમાં કે રાગમાં? એમાં એને મંથન કરવું, એ અવલોકન પૂર્વક. તો બે ચીજ છે અને ખરેખર અસ્તિત્વ જ્ઞાનમાં છે એ માલુમ પડશે. રાગમાં અસ્તિત્વ નથી એમ માલુમ પડશે, છે પણ એમ જ. ભૂલ થતી હોય ને ધ્યાનથી જુએ તો ભૂલનો ખ્યાલ આવે, ઉતાવળમાં ખ્યાલ ના આવે, પણ ધીરજથી ને ધ્યાનથી જુએ તો ભૂલ ખ્યાલમાં આવે. ભૂલ તો કોઈ પણ વિષયમાં એ પ્રકારે જ ભૂલ જણાય છે. એ પ્રકારે જ્ઞાનના સ્વપણાના અભ્યાસથી, જ્ઞાનના સ્વરૂપના અભ્યાસથી ભેદ જ્ઞાન થાય છે. અભ્યાસ એટલે વારંવારનો પ્રયત્ન કરવાથી ભેદ જ્ઞાન થાય છે. અને એ ભેદ જ્ઞાન વારંવાર થવાથી કેવ જ્ઞાન થાય છે. બરોબર, ભેદ જ્ઞાન થયા પછી શું બાકી રહ્યું? કેવ જ્ઞાન થવામાં શું બાકી રહ્યું? કે સ્વરૂપ સ્થિરતા બાકી રહી. પહેલા પરાશ્રય હતો અને સ્વ આશ્રય બાકી હતો. પોતે પોતાને રાગમાં સ્થાપતો હતો, પોતાના અસ્તિત્વને રાગમાં સ્થાપતો હતો, વર્તમાન અંશના રાગમાં સ્થાપતો હતો, એ પરાશ્રય હતો. એ પરાશ્રય ઉઠાવીને, પરમાથી આશ્રય ઉઠાવીને વારંવારના જ્ઞાનાભ્યાસથી સ્વ આશ્રયમાં આવ્યો. સ્વ આશ્રય થયા પછી અસ્થિરતા બાકી રહી, ટાળવી. અસ્થિરતાને વર્ષ ઉપયોગ પરમાં જાય, પર વિષયમાં જાય, આત્મામાં સ્થિર ન રહે ઉપયોગ, ત્યારે વારંવારનો જે ભેદ જ્ઞાનનું પરિણમન છે ત્યાં સહજ ભેદ જ્ઞાનની ધારા ચાલે છે. એ ભેદ જ્ઞાનનું જે પરિણમન છે એ પુરુષાર્થ સહિત છે, ઘણા પુરુષાર્થ સહિત છે. અહીંયા જે ભેદ જ્ઞાનનો અભ્યાસ, જ્ઞાનનો અભ્યાસ છે તેમાં જે પુરુષાર્થ છે તેનાથી અનંત ગુણ પુરુષાર્થ ભેદ જ્ઞાનમાં છે. પણ ત્યાં શક્તિ પ્રગટી ગઈ છે ને, શક્તિ આવી ગઈ છે. જેમ કોઈ નાનું બાળક પહેલા એને બેસાડતા શીખવું પડે, ડળી જાય, પછી ઉભા રહેતા શીખવું પડે.
બરોબર,
પણ થોડીક ચાંચિયામાં શક્તિ આવે તો દોડવા મન લાગે છે, દોડે છે કે નહીં?
શક્તિ આવી ગઈ,
શક્તિ આવી ગઈ સહજપણે. પછી તો એ નાચવા માંડે તો પડે નહીં, પહેલા તો ઉભા રહેવામાં તકલીફ પડે, પછી નાચે તો ન પડે. કેમ કે શક્તિ આવી ગઈ ને પ્રેક્ટિસ થઈ ગઈ, એને નહીં પડવાની ને સ્થિર રહેવાની પ્રેક્ટિસ થઈ ગઈ. એ ભેદ જ્ઞાનનો જે અભ્યાસ છે એમાં શક્તિ આવી ગઈ છે, એટલે પુરુષાર્થનું ઘણું પરિણમન છે ત્યાં. શરૂઆતમાં જે પુરુષાર્થ છે એના કરતા અનુભવ પછીનો પુરુષાર્થ ઘણો છે, પાછા અનંત ગુણો છે ખરેખર. એ પુરુષાર્થથી ભેદ જ્ઞાનનો અભ્યાસ એટલે સ્વરૂપ સ્થિરતાનો પુરુષાર્થ, બીજી ભાષાથી કહીએ તો એ સ્વરૂપ સ્થિરતાનો પુરુષાર્થ છે. એ વારંવાર સ્વરૂપમાં સ્થિર રહેવાના અભ્યાસથી, પ્રયત્નથી એક સ્થિતિ એવી ઊભી થાય છે કે અંતર્મુર્ત પર્યંત, એટલે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યંત. આમ તો અંતર્મુહૂર્ત તો દરેક સ્થિરતામાં છે જ, જગન્ય અંતર્મુહૂર્ત તો, પણ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યંત સ્વરૂપ સ્થિરતા રહી જાય છે. અને જ્ઞાન નિરાવરણ થઈને, જ્ઞાનાવરણીના બધા જ કર્મો નિર્જરી જાય છે, અથવા જ્ઞાનની સર્વ અશુદ્ધતા નિર્જરી જાય છે, ખરી જાય છે, નિષ્ફળ થઈ જાય છે, અને પરિપૂર્ણ શુદ્ધ કેવળ જ્ઞાનની દશા
પ્રત્યે
એને અરિયંત દશા કહે છે. જે તીર્થંકરોની દશા છે એ બધી અરિયંત દશા છે. એ અરિયંત દશા પ્રગટ થાય છે. અરિયંત દશા પ્રગટ થવાનું બીજું કોઈ સાધન નથી. વેદ જ્ઞાનના અભ્યાસ સિવાય પૂર્ણ મોક્ષ દશા થવાનો, સંપૂર્ણ નિર્દોષ શુદ્ધ દશા થવાનું બીજું કોઈ કારણ કે સાધન નથી. આ જ તપશ્ચર્યા છે. સ્વરૂપ સ્થિરતા એ જ અંતરંગ તપશ્ચર્યા છે. વિકલ્પ છે, વિકલ્પ ઉપર ધ્યાન દેવું નથી. આ વિકલ્પ થાય છે. જે જ્ઞાન છે એ જ્ઞાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું છે, લક્ષ્ય કેન્દ્રિત કરવું છે. એ જ્ઞાનમાં પણ સ્વભાવ શું છે, જ્ઞાન સ્વભાવ શું છે, પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ, પરિપૂર્ણ આત્મતત્વ ઉપર લક્ષ્યને કેન્દ્રિત કરતા વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થાય છે. આપોઆપ ઉત્પન્ન થતો બંધ થાય છે. નિર્વિકલ્પ એવું જે આત્મ સ્વરૂપ એ પોતા રૂપે જયારે ભાસે છે અને એ ભાષણમાં બળ ઉત્પન્ન થાય છે ત્યારે એકાકારપણે માત્ર સ્વરૂપ જ અનુભવાય છે ત્યારે વિકલ્પની ઉત્પત્તિ થતી નથી. આ વિકલ્પ થાય છે એ તળે તો ઠીક, આ વિકલ્પ થાય છે ને, આ વિકલ્પ થાય છે ને, એમ વિકલ્પ ઉપરથી તો લક્ષ ન જાય તો એ વિકલ્પ ચાલુ રહેવાનો છે. રાગ છે એ ચીકણો ભાવ છે, એ રીતે બહુ ચીકણો ભાવ છે. કેમ કે એમાં દર્શન મોહ ભરેલો છે. બરાબર, જે સમ્યક દર્શન થયા પહેલા એમાં દર્શન મોહ ભરેલો છે. સમ્યક દ્રષ્ટિને રાગ છે એ લુખો છે દર્શન મોહ વિનાનો, પણ ચારિત્ર મોહની ચિકાશ છે એટલે એને છૂટતા એટલી વાર નહીં લાગે જેટલી દર્શન મોહને છૂટતા વાર લાગશે. સ્વરૂપનો નિશ્ચય થાય છે એમાં સ્વરૂપ નિર્વિકલ્પ અભેદ છે એવો નિશ્ચય થાય છે. તો પોતે નિર્વિકલ્પ છે એવું પોતા સંબંધીનું જ્ઞાન બળ કરે, જોર કરે, ત્યારે એ જ્ઞાન સાથે વિકલ્પની ઉત્પત્તિ ચાલુ રહી શકતી નથી. જેમ કોઈ માણસ ઓપરેશન જોવે છે અને બેભાન થાય છે, મૂર્છા ખાય છે, ત્યારે બીજો વિચાર એને સહેજે આવતો નથી. બીજો વિચાર એને એ વખતે સહેજે સહેજે આવતો નથી. કેમ કે એક બાજુ લક્ષ કેન્દ્રિત થતા, ઉગ્ર થતા, બીજું સર્વ વિસ્મૃત થાય, બીજું કાંઈ લક્ષમાં ન રહે એવી ઉપયોગની સ્થિતિ છે. એવી પરિણામની સ્થિતિ જ એવી સહજ છે. પણ એ ક્યારે થાય કે પોતાના નિશ્ચયમાં પોતાનો મહિમા હોય તો થાય. લક્ષ ક્યારે કેન્દ્રિત થાય કે પોતાનો મહિમા હોય ત્યારે. જેનો મહિમા હોય એ બાજુ પરિણામ દોડે છે. મહિમા ત્યારે આવે કે એને સુખ જણાય ત્યારે, સુખ દેખાય ત્યારે, રિયાતપણે સુખ દેખાય, મોજુદ સુખ દેખાય, અનંત સુખની હાજરી રિયાતી ઉપસ્થિતિ દેખાય તો એને મહિમા આવે, આકર્ષણ થાય. મારા સુખ માટે આ સુખ સાગરમાં ડૂબવા જેવું છે. આ સુખ સાગરમાં રહેવા જેવું છે તો સુખ સુખનું સ્થાન થાય, શાંતિનું સ્થાન થાય એવું એને ભાષા વિના જણાયા વિના હૈયાતી જ્ઞાનમાં પકડાયા વિના ઉપયોગ કોઈ રીતે પાછો ફરે એવું નથી. એક સ્વરૂપનો આનંદ જ તૃપ્તિનું કારણ છે, નહીતર ઈચ્છાનો જ્વાળામુખી છે એ જગતભરના વિષયને કોયો કરી દેવા માંગે છે. કોઈ રીતે ઈચ્છાની આકુલતા મટવાનો બીજો કોઈ જગતમાં ઉપાય નથી. આખી દુનિયાના વિષયો જોઈએ છે તમામ જીવોને, કેમ કે એને ક્યાંયથી પણ સુખ લઈ લેવું છે, પણ ક્યાંય એને પોતામાં સુખ છે એ મેળવીને ક્યાંય પણ એને શાંતિ થાય એ પ્રશ્ન નથી. ઈચ્છાનું શમન થવું આ એક જ પ્રકારે છે, બીજા કોઈ પ્રકારે ઈચ્છાનું શમન થતું નથી. દમન કરે તો પણ શમન થતું નથી. એક સ્વરૂપનો આનંદ જ તૃપ્તિને ઊભી કરતો હોવાથી એ તૃપ્તિને વસેને કોઈ ઈચ્છા થતી નથી, અને નહીતર ઈચ્છા મટવાનો કોઈ ઉપાય નથી. ગમે તે લાખ કરોડ ઉપાય કરીને મરી જાય, કોઈ રીતે કોઈ જીવની ઈચ્છા શાંત ન થઈ શકે. આ એનું વિજ્ઞાન છે. લક્ષ છે એ શુદ્ધ આત્માને ઓળખી ઓળખતા એનું લક્ષ થાય છે. શુદ્ધ આત્માનું નિશ્ચય થવો એમ કહો કે એનું લક્ષ થવું એમ કહો, બે એક જ તબક્કો છે, એક જ કાર્ય છે, એક જ સ્ટેજ છે. બીજી વાત કે સ્વરૂપ લક્ષ્ય ભેદ જ્ઞાનનો અભ્યાસ થાય, પ્રયત્ન થાય તો ભેદ જ્ઞાન પ્રગતિને અનુભવ થાય. એવું ભેદ જ્ઞાન સતત ધારાવીપણે ચાલે તો સિદ્ધ દિશા પ્રત્યે, અરિયંત દિશા પ્રત્યે અને સિદ્ધ દિશા પ્રત્યે. લક્ષ તો એક જ જગ્યાએ છે, લક્ષ ફરવાનો કોઈ પ્રશ્ન જ નથી. એક એવી ઉત્કૃષ્ટ ચીજ છે પોતાનું સ્વરૂપ પરિપૂર્ણ ગુણનું નિધાન, એટલું સર્વોત્કૃષ્ટ પરમોત્કૃષ્ટ સ્વરૂપ છે કે લક્ષને ત્યાંથી ફરવાનો કોઈ પ્રશ્ન નથી. કેમ કે એથી ઉત્કૃષ્ટિ લઈને કોઈ લક્ષમાં પછી આવતી નથી. દુનિયાભરના પદાર્થો જણાય તો પણ સર્વોત્કૃષ્ટ પદ પોતાનું છે એમ જણાય છે કે લક્ષ ફરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. લક્ષ એક જ રીએ જો એને ખરેખર આત્મા સમજાયો હોય તો લક્ષ ફરે નહીં. કેમ કે પૂજા એથી ઉત્કૃષ્ટ નથી ને નંદેશ્વર એથી ઉત્કૃષ્ટ નથી ને પુસ્તક એથી ઉત્કૃષ્ટ નથી. અરે સમોસરણમાં સાક્ષાત તીર્થંકર કેવડી બિરાજમાન હોય સાતે થઈ પૂરી થઈ તો પણ એ આ આત્માથી ઉત્કૃષ્ટ નથી. આમ સુવાનીજીએ લીધું છે આ પત્રમાં કે બીજા પાસેથી સાંભળવાની બુદ્ધિ બુદ્ધિનામ અભિપ્રાય અહીંયા, અરે સાક્ષાત તીર્થંકરની પણ પરાધીન બુદ્ધિ એ આત્માને અહિતકારક છે એમ સીધું નાખ્યું છે, નુકસાનનું કારણ છે. પત્રમાં પોતાની ભાષામાં નાખ્યું છે. લક્ષ્મણ એક વિષય આપણે આગળ આવી ગયો. ત્રણ ઓગણસાઠ હું પૂર્ણાનંદ નો નાથ નાયક પ્રભુ છું એમ નાયકના લક્ષે જીવ સાંભળે છે. સ્વાધ્યાયના કાળમાં લક્ષણ છે. ગમે તે વિષય ચાલતો હોય, ગમે તે અધિકાર ચાલતો હોય, ગમે તે ગાથા ને ગમે તે પ્રકરણ ને ગમે તે પંક્તિ ચાલતી હોય, તો પણ હું જ્ઞાયક છું એમ જ્ઞાયકના લક્ષ્યજી સાંભળે છે. કોણ? જેને ખરેખર લક્ષ્મી છે તે આત્માર્થી જીવ કઈ રીતે શાસ્ત્ર સાંભળે છે એનું વર્ણન ગુરુદેવ કરે છે. તેને સાંભળતા લક્ષ પોતાના જ્ઞાયકનું સ્વસ્વરૂપ જ્ઞાયકનું લક્ષ રહે છે એમ કહે છે. તેને ચિંતમનમાં પણ હવે સાંભળવાની પ્રક્રિયા થકીને કર્ણેન્દ્રિયના વિષયના કાળમાં પણ લક્ષ જ્ઞાયકનું હવે મનેન્દ્રિય ચિંતમનમાં મન સાથે સંબંધ છે, આ ઇન્દ્રિય સાથે સંબંધ નથી. કાન સાથે ચિંતમનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે. વિકલ્પના કાળમાં શું રહે એની વાત છે, અને એ શું રહે તો નિર્વિકલ્પ થાય એની આ વાત છે. ચિંતનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે, એમ જોર રહે, એમ લક્ષ રહે, લક્ષ સાથે જોર પણ રહે. બે વાત હારે લીધી, હવે લક્ષનું પદ બદલીને જોર લીધું અહીંયા. લક્ષ જ્ઞાનનો પર્યાય, જોર વીર્યનો પર્યાય, બે ગુણ જુદા જુદા છે ને, બે ગુણ કામ કરે છે એમ કહે છે. એમ જોર રહે છે તે જીવને સમ્યક સન્મુખતા રહે છે. નિશ્ચય પછી જીવ સમ્યક સન્મુખતા છે એ આ પ્રકારે રહે છે. ટૂંકું વર્ણન છે. મંથનમાં પણ હવે ચિંતન ઉપરાંત મંથનમાં પણ એટલે કઈ કાઢવું છે, જેને ચિંતન કરીને પણ જેમાંથી કસ કાઢવો છે, જેમ છાશને મંથન કરીને માખણ કાઢે છે, એમ અનેક પ્રકારની વિચારણામાંથી જેને તાત્પર્યને સાર કાઢવો છે એવી જે ચિંતવનની પ્રક્રિયાને મંથન કહે છે. મનન, ચિંતન, ગોલન, મંથન આ અંદરની વિચારણાની જ પ્રક્રિયા છે, પણ એના ભિન્ન ભિન્ન પડખા છે, જુદા જુદા સ્વભાવ છે, વિચારણાના પણ જુદા જુદા પ્રકાર છે. એમાં ચિંતન ઉપરાંત મંથનમાં પણ લક્ષ તો જ્ઞાયકનો જ રહે છે. આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય, પાછું એમ નથી કે આ સમ્યક દર્શન થઈ ગયું છે એની વાત લીધી છે, સમ્યક સન્મુખતાવાળાની વાત છે. તેને હજુ ભલે સમ્યક દર્શન ન થયું હોય, જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ એટલે પુરુષાર્થ એટલો વૃદ્ધિગત થઈને નિર્વિકલ્પ અનુભવ થાય એટલો પુરુષાર્થ ન થતો ન થયો હોય, તો પણ તે દિશામાં તે જીવને સમ્યક સન્મુખતા થાય છે. એટલો અલ્પ પુરુષાર્થ છે ત્યાં અલ્પ છે, વિપરીત નથી પણ ત્યાં અલ્પ છે. એ જીવને અંદર એવી લગ્ની લાગે એને કે જગતનો સાક્ષી છું અને જ્ઞાયક છું, એ જોરની સાથે ભાવનાનું પરિણમન છે, સ્વરૂપની ભાવનાનું એ પરિણમન છે. એટલે એને જ્ઞાયક છું એની લગ્ની છે એવા દ્રઢ સંસ્કાર પાડે અથવા ત્યાં પડે નિર્ણય થાય અને સંસ્કાર પડી ગયો. જેને સ્વરૂપ નિશ્ચય થયો એને સંસ્કાર તો થઈ જ ગયો, આજે એને સૂર્ય સંસ્કારથી થાય છે એમ કહે છે ને, એ સંસ્કારનું બી ત્યાં વવાઈ ગયો. તે સંસ્કાર ફરે નહીં, જેમ સમ્યક દર્શન થતા પ્રતિભાત ભાવ કયો તેમ સમ્યક સન્મુખતાના એવા દ્રઢ સંસ્કાર પડે કે તેને સમ્યક દર્શન થયો જ છૂટો. કોઈ સમ્યક દર્શન થઈને પડે પડી જાય છે પણ પાછો એ સમ્યક દર્શનમાં આવી જાય છે એનું કારણ કે એને સંસ્કાર પડી ગયા, ત્યાંથી સંસ્કાર પડી ગયા છે, ત્યાં ચાલ્યો છે વિષય અસ્તિત્વને ગ્રહણ કરવાનો નિર્ણયનો.
બરોબર,
એ નિર્ણયનો વિષય ચાલ્યો છે ત્યાં સંસ્કારની વાત નથી થતી, અને ચડ્યા પછી ચડે છે એનું કારણ આ સંસ્કાર છે એમ ત્યાં વાતને લીધી છે. જ્ઞાનનો અભ્યાસ એટલે શું? સ્વભાવનું સંશોધન કરીને સ્વરૂપ લક્ષે તમામ પ્રક્રિયા થાય તેને જ્ઞાનનો અભ્યાસ કહેવામાં આવે, એને જ્ઞાનનો અભ્યાસ કહેવાય. ઘણા પુસ્તકો વાંચે, ઘણા શાસ્ત્રો વાંચે, દુનિયાભરના સંપ્રદાયના પુસ્તકો વાંચી નાખે, ને એમ કહે કે અમે કોઈને છેડ્યા નથી, કોણ શું કહેવા માંગે છે એ બધી ખબર છે, માટે એને જ્ઞાનનો અભ્યાસ કર્યો એ વ્યાખ્યા અહીંયા નથી લાગુ પડતી. અહીં તો ચકલું ને દેડકું હોય પણ સ્વરૂપ જ્ઞાનનો ભેદ જ્ઞાનનો અભ્યાસ, ભેદ જ્ઞાન કરી શકે એવો અભ્યાસ કરે તો એનો જ્ઞાનાભ્યાસ સાચો. જે જ્ઞાન આનંદ પ્રગટ કરે તે જ્ઞાન, જે જ્ઞાન આકુલતા પ્રગટ કરે, આકુલતા ઉત્પન્ન કરે એને જ્ઞાન શું કહેવું? એને જ્ઞાન કહેવું કે એને અજ્ઞાન કહેવું? અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન. જૈન દર્શનમાં તો સમ્ય જ્ઞાન ને આનંદની મોર છાપ વાળું કહ્યું છે, જેમ ચલણી નોટમાં કરન્સીની અંદર એની મુદ્રા હોય છે, રાજની મુદ્રા હોય છે, પછી અશોક ચક્ર આપણે જેમ છે કોઈ વ્યક્તિની મુદ્રા રાખે છે ગમે તેમ રાખે, એમ અહીંયા આનંદની મુદ્રા છે, મોક્ષ માર્ગની એ કરન્સી છે, તે કામમાં આવે છે, ત્યાં ચાલે એને કરન્સી કહે છે, કરન્ટ નથી ચાલતો એને કરન્ટ કહે છે, ચાલે એને કરન્સી કહે છે. એવા ભેદ જ્ઞાન, તો ભેદ જ્ઞાન થતાં ભેદ જ્ઞાનના વારંવારના સતત અભ્યાસથી કેવું જ્ઞાન થાય છે એ શ્લોક લીધો છે સમીસારની અંદર. ભેદ વિજ્ઞાન સહ સિદ્ધા સિદ્ધા એ લખે છે સંવર અધિકારમાં, ભેદ જ્ઞાનથી સંવર થાય છે, ધર્મ થાય છે, એ વાત જ્યાં સ્થાપી છે આચાર્ય મહારાજે ત્યાં આ વાત લખી છે કે ભેદ જે કોઈ સિદ્ધ થયા, અનંત સિદ્ધ થયા અત્યાર સુધીના અનંત કાળમાં, અનંત સિદ્ધ થયા તે બધા ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે, કોઈ એક પણ જીવ કોઈ પણ કાળે બીજી રીતે થયો છે એમ નથી. આ અત્યારે કાળનું બાનું પકડે છે ને, અત્યારે કાળ ક્રમે ફેરફાર કરવો એવું દોડડા પણ કરે છે લોકો, કે કાળ પ્રમાણે ફરતા ન આવડે ને કાળના ચોખામાં રહેતા ન આવડે એ ડાયો નહીં એ ગાંડો પાગલ ગણવો, એમ કે કાળ પ્રમાણે ફરવું જ જોઈએ ને પોતાના નિયમો ફેરવા જ જોઈએ, કાળમાં બરાબર લાગુ કરવું જોઈએ, બધું કાળ અનુસાર જ કરવું જોઈએ, જેવો કાળ હોય એમ વર્તવું જોઈએ, તે પ્રેક્ટિકલ વાત છે. અરે ભાઈ, આ ધર્મ ધર્મ કરવો છે એમાં કાળ ફાળની વાત ચાલે હું એવી રીતે લોકો ડાયા ગણાવવા માંગે છે, કે જે કાળ ક્રમે ફેરફાર કરી જાણે તે ડાયો. અહીંયા કહે છે કે ધર્મની રીત અને પદ્ધતિમાં ફેરફાર કરવા માંગે છે, એ જિનમાર્ગમાં ફેરફાર કરવા માંગે છે, તે ઉન્માર્ગે ચડવા માંગે છે, એને ડાયો જરાય કહેવામાં આવતો, એને અજ્ઞાની ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. અગ્રહિત એ નથી રહેતો, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ થાય છે. હવે એ જ પદનું, એ જ શ્લોકનું બીજું પદ એ છે કે જે કોઈ બંધન આ જીવની, જે જીવો બંધનને પામ્યા, પરિભ્રમણને પામ્યા, પક્ષે અભાવત બધા એ ભેદ જ્ઞાનના અભાવથી જ બંધાણા છે બધા. એ કિંમતે જેટલા બંધાણા એટલા. આ સિવાય ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ બીજી રીત સિદ્ધ પદને પામવાની નથી. રીત કહો કે માર્ગ કહો, છસો તેર માં બહુ સારો મૂકો છો. અષ્ટાનિકા નો પ્રથમ દિવસ છે, અભિદ્વિત ની બાર, મંડેશ્વર નામ નો એક દીપ છે, આઠમો દીપ છે. આઠમો દીપ છે આવે છે ને પૂજામાં, આઠમો દીપ છે. અને ત્યાં મંડેશ્વર ના જિનાલય છે, 80-52 જિનાલય છે ને 80 પ્રતિમા છે. સમ્યક દર્શન લઈને દેવ થાય છે એ નંદીશ્વર દ્વીપ માં, આઠમા દ્વીપ માં. એમની પાસે મનુષ્યોત્તર પર્વત બહાર જવાનો પુણ્યાની છે, મનુષ્યોને અહીંયા ત્યાં જવાનું પુણ્ય, ત્યાં જાય છે. અને વિતરાગતાનો મહિમા કરે છે, પૂજા કરે છે. એનો અર્થ કે વિતરાગતાનો મહિમા કરે છે. પૂજા એ રૂઢિ નથી, પણ વિતરાગતાનો મહિમા છે. લોકો રૂઢિમાં આવી જાય છે, આ રૂઢિ કરીએ એટલે પૂજા થઈ ગઈ એમ નથી. ખરેખર એમાં વિતરાગ દેવમાં રહેલી જે પરિપૂર્ણ વિતરાગતા અને પરિપૂર્ણ વિતરાગ સ્વભાવ, એને લક્ષમાં લેવાની વાત છે. મહિમાપૂર્વક એનું લક્ષ થાય એને પૂજા કહેવામાં આવે છે. પૂજા કે મહિમા બે એક જ વાત છે. પર્યાયમાં દ્રવનું જ્ઞાન આવે છે, પણ દ્રવ આવતું નથી. દ્રવ એટલે દ્રવ સ્વભાવ, વિચારી સામાન્ય દ્રવ સ્વભાવ. તે પર્યાયમાં કેવો છે એમ જ્ઞાનમાં, પર્યાયરૂપ જ્ઞાનમાં જણાય છે. જ્ઞાનના પર્યાયમાં સ્વીકારી સામાન્ય જ્ઞાન સ્વભાવ, અનંત જ્ઞાન સ્વભાવ, અનંત ગુણ સ્વભાવ, અનંત દ્રવ્ય સ્વભાવ કેવો છે એ જણાય છે. એને જ્ઞાનમાં આવ્યું એમ કહેવામાં આવે છે. દ્રવ્ય જ્ઞાનમાં આવ્યું, દ્રવ્ય સ્વભાવ જ્ઞાનમાં આવ્યું. પણ પર્યાય એક વિશેષ ભાવ હોવાથી તે સામાન્ય વિશેષ રૂપ થઈને પર્યાયમાં આવતું નથી. પણ દ્રવ આવતું નથી, દ્રવનું જ્ઞાન આવે છે પણ દ્રવ આવતું નથી. દ્રવનું જ્ઞાન આવે છે એટલે દ્રવનું સામર્થ્ય જણાય છે. મારા દ્રવ સ્વભાવનું સામર્થ્ય કેટલું તે દ્રવ સ્વભાવ એ જણાઈ જાય છે. એને જ્ઞાન થયું, જ્ઞાન આવ્યું એમ કહેવામાં આવે છે. પણ એ સામર્થ્ય સામાન્ય રૂપે હોવાથી અને જ્ઞાનનો પર્યાય વિશેષ રૂપે હોવાથી એ સામાન્ય મતિને વિશેષ થઈ જાય એમ બનતું નથી. એટલે કે દ્રવ પર્યાયમાં આવતું નથી એમ એનો અર્થ છે. ભાષા એવી આવે છે કે જ્યાં સમ્યક દર્શન થયું ત્યાં દ્રવ પ્રગટ્યો, ત્યાં આત્મા પ્રગટ્યો, ત્યાં સ્વભાવ પ્રગટ્યો એમ કહેવામાં આવે છે. અથવા પર્યાય દ્રવ્યમાં એકાકાર થઈ ગઈ, દ્રવ્યને પર્યાય અભેદ થઈ ગયા, દ્રવ્યમાં પર્યાય લીન થઈ ગઈ, પર્યાય વ્યાપ વ્યાપક ભાવે દ્રવ્યમાં પ્રસરી ગઈ, વ્યાપી ગઈ, આવી બધી ભાષા કરવામાં આવે છે. ત્યાં ભાવની એકતા સમજવી. ફિઝિકલ પોઝિશન બદલાઈ ગઈ ને પર્યાય દ્રવ્ય રૂપ થઈ ગયું કે દ્રવ્ય પર્યાય રૂપ થઈ ગયું એમ નું સમજવું. ત્યાં ભાવમાં અભેદ ભાવ થઈ ગયો, અભેદતા સદાય ગઈ, એટલે પોતાનું હું પણ પર્યાય દ્વારા દ્રવ્યમાં થાયતું, કે જ્યાં હું પણ હતું ત્યાં થાયતું, હતું ને સ્થાયતું છે, નહોતું ને સ્થાયતું, એવું વિપરીત કાર્ય નથી કર્યું. પણ જ્યાં નહોતું ત્યાં સ્થાયતું હતું, એવું જે વિપરીત કાર્ય હતું એ મટાડીને અવિપરીત કાર્ય કર્યું એમ છે. આ જે વિદ્વાનોમાં એ ગોટા ચાલે છે દ્રવ્ય પર્યાયના આધીમાં, બહુ સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે તો દ્રવ્ય ગુણ પર્યાયનો વિષય બહુ ઘણો સ્પષ્ટ કર્યો. પર્યાયમાં દ્રવ્યનું પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે છે. હા, એ તો એમ ક્યાં આજે મૂકી દીધું. પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન આવે છે એટલે કે જ્ઞાનની પર્યાયમાં દ્રવ્યનું સામર્થ્ય કેટલું છે, જેટલું છે એટલું જણાઈ જાય છે. કૃત જ્ઞાનની પર્યાયમાં, મતિશ્રુત જ્ઞાનની પર્યાયમાં, કેવળ જ્ઞાનમાં જે દ્રવ્યનું સામર્થ્ય જણાયું છે એવું જણાઈ જાય, કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે, મતિશ્રુતમાં પરોક્ષ છે. ફેર પરોક્ષ પ્રત્યક્ષ નો છે, માપમાં ફેર નથી. પ્રમાણ તો પૂરેપૂરું આવી ગયું છે, એટલે તો સમ્ય જ્ઞાન ને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. અપ્રમાણ નથી, જરા પૂરું પ્રમાણ જ્ઞાન છે. કેવળ જ્ઞાન પણ પ્રમાણ જ્ઞાન છે અને સમ્ય જ્ઞાન પણ પ્રમાણ જ્ઞાન છે. પૂરું માણ એટલે માપ, એટલે વિશેષ ખાસ માપ જેટલું છે એટલું ચોક્કસ માપ આવી ગયું છે, એમાં જરાય ફેર નથી. જેવું સિદ્ધ પરમાત્માના જ્ઞાનમાં સ્વદ્રવ છે, તેવું જ તિર્યંચના મતિશ્રુત જ્ઞાનમાં સ્વદ્રવ છે. એના જ્ઞાનમાં ફેર નથી, માપમાં ફેર નથી. જ્ઞાનમાં એટલે જ્ઞાનના માપમાં ફેર નથી, જરાય ફેર નથી. આવું છે, એટલે તો સીધું નાખ્યું. સ્વપ્નકરણ શ્રાવકાચારમાં 28 ગાથામાં કે ગણધર દેવ તેને દેવ કહે છે. ચાંડાળના કુળમાં જન્મ હોય તે હાડકાને ચામડા એ કોઈ આત્મા નથી, એ તિર્યંચનું ખોળિયું એ કોઈ આત્મા નથી. અંદરમાં ચૈતન્ય દેવ જેવો છે એવો અનુભવ ગોચર થયો, ગંધર્વદેવ એને દેવ કહે છે. દેવાવદન ક્રિયા જેણે બાર અંગને અંતર્મૂર્તમાં રચ્યા અને જે સર્વજ્ઞ પરમાત્માના નિકટતમ પાત્ર છે, રાગ નથી એમ સર્વજ્ઞ પરમાત્મા ને, તો વિતરાગ છે, પણ એના જ્ઞાનમાં એમ નિકટતમ પાત્ર છે કે આ જીવ બધામાં સૌથી આગળ છે, એને નિકટતમ કહે છે. એ એમ કહે છે અમે એમ કહીએ છીએ, એનો અર્થ કે સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એમ જ છે, બીજો કોઈ ફેરફાર નથી. નાશ પામે તો દ્રવ્ય નો નાશ થઈ જાય, તો હિલિંગ થવાની છે. જો પર્યાય દ્રવ્ય માં આવે તો પર્યાય નો નાશ થતા દ્રવ્ય નો નાશ થાય, એવું તો બનતો
તો તો બધો તર્ક કરવાની વાત રહી, તો તો કરીને આમ થાય તો આમ થાય, જો આમ થાય તો આમ થાય, બની શકતું નથી. જ્ઞાન થાય છે, પર્યાયમાં દ્રવનું જ્ઞાન આવે છે, જ્ઞાન થાય છે, પણ દ્રવ આવતું નથી. કેમ કે અનંત સામર્થ રૂપે, સામર્થ સત્વ જે દ્રવ સત્વ રૂપે છે, સત્વ એટલે સત રૂપે, હયાતી રૂપે છે, તે શાશ્વત હયાતી રૂપે છે. સદાય પોતાના સ્વસ્થાનમાં, સ્વભાવમાં, સ્વક્ષેત્રમાં અને સ્વદ્રવમાં રહે છે. દ્રવ ચિત્રકાળ ભાવથી એને દ્રવ ચિત્રકાળ ભાવ જુદા પડ્યા.
બરોબર.
એ પોતાના સ્વચતુષ્ટયમાં રહે છે અને પર્યાયના સ્વચતુષ્ટયમાં ક્યારેય આવતો નથી. પર્યાય વસ્તુ પણ એ પર્યાય દ્રવ થઈ ગઈ, પર્યાય પોતે કાળ પોતાનો થઈ ગયો, પર્યાય પોતાનો સ્વભાવ ક્ષણિક ભાવ સ્વભાવ તે પર્યાય પોતાનો ભાવ થઈ ગયો, પર્યાયનું ક્ષેત્ર થઈ ગયો. ઉત્તમ ધન છે, ઉત્તમ ધન છે એનું ક્ષેત્ર, આનું શાશ્વત ક્ષેત્ર. અને તે જ્ઞાન પણ દ્રવ છે તો થાય છે એમ નથી. આમ કહ્યું એવું પર્યાયને સ્વદ્રવનું જ્ઞાન થાય છે, એમાં પર્યાયનું સત છે એને લઈને થાય છે. જ્ઞેયના સતને લઈને જ્ઞાનનું સત નથી એમ કહેવાનું છે. જ્ઞેય એક સત છે અને જ્ઞાન પણ એક સત છે, સત નામ હોવાનું સત્વ એને સત કહે છે. તો જ્ઞેય સત છે માટે જ્ઞાન સત છે એમ નથી. ચાહે એ સત સ્વજ્ઞેય હો કે ચાહે એ જ્ઞેય પરસત હો, પરજ્ઞેય કે સ્વજ્ઞેય ગમે તે પ્રકારે સત હો, જ્ઞાનનું જે સત છે તે જ્ઞાનને લઈને છે, પોતાના સ્વસતને લઈને છે અને જ્ઞેયને લઈને બિલકુલ નથી. એમ પર્યાયનું તદ્દન સ્વતંત્રપણું છે, એમ લીધું છે. પર્યાય સ્વતંત્ર છે, હા, ઘણી જગ્યાએ કરવા
શું બતાવવું છે તો પણ છે માટે જ્ઞાન થાય.
જો એને લઈને જ્ઞાન થાય તો જ્ઞાનને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ક્યાં રહ્યું? જ્ઞાન તો પરાધીન થઈ ગયું. જ્ઞેય હોય તો જ્ઞાન થાય, ને જ્ઞેય ન હોય તો જ્ઞાન ન થાય. એ વાત વસ્તુના સ્વરૂપમાં નથી, આ તો વસ્તુનું સ્વરૂપ જ આવું છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે, એ પર્યાય છે, એક સમયનું પદ છે, એ સ્વાધીન છે. બસ નથી સ્વજ્ઞેયને લઈને સ્વતંત્રતાનો વિષય છે. નિશ્ચયને અભિન્ન કારકો હોવાથી કર્મ અને જીવ સ્વયં સ્વરૂપ ના કરતા છે એમ કહ્યું છે. હા, કર્મ ને લઈને જીવ ને વિભાવ થાય છે, વિકાર થાય છે, એનો અહીંયા ફેંસલો છે. એક જીવની પર્યાય વિકારી અને એક કર્મના ઉદયનો વિપાક, આ બે એક કાળે સમકાળે છે. તો કે ખરેખર જોવામાં આવે નિશ્ચય નહીં એટલે વસ્તુ સ્થિતિની વાસ્તવિક પરિસ્થિતિ જોવામાં આવે તો અભિન્ન કારકો હોવાથી કર્મના કારકો અને જીવના કારકો પોતપોતામાં અભિન્ન હોવાથી સ્વયં સ્વરૂપના કરતા છે, પોતપોતાના પરિણામના, પોતપોતાના રૂપના કરતા છે. એમ અહીં કહ્યું છે. તે પ્રમાણે કારકોની વાત લીધી છે, કર્તા કર્મ કરણ સંપ્રદાય અપાદાન અને અભિકરણ માટે નિશ્ચયથી કર્મરૂપ કરતા ને જીવ કરતા નથી અને જીવ રૂપ કરતા ને કર્મ કરતા નથી, એનો સરવાળો માર્યો છે. અહીંયાથી ગુરુદેવે સાંભળતા છે, કર્મ એટલે કાર્ય છે, જીવનું પર્યાય કાર્ય છે, એના પણ પોતાના અભિન્ન કારકો છે, કારકો પર્યાય ના કારકો પર્યાય માં છે. એ રીતે અહીં સિદ્ધાંતર એ પ્રમાણે જીવ સ્વતંત્રપણે જીવ ભાવને કરતો હોવાથી જીવ પોતે કરતા છે, પોતે જ કરણ છે, પોતે જ કર્મ છે, પોતે જ સંપ્રદાન અપાદાન અને અધિકરણ છે. એ વાત જીવ અને કર્મ ની વાત સમજી. સંપૂર્ણ શ્વેતાંબર ને દિગંબર માં વિદ્વાનો ને મોટી તકરાર નો વિષય છે. જીવ ને કર્મ થી વિભાવ થાય છે, કર્મ વિપાસ ને લઈને છ કારક છે એ વાત સિદ્ધ કરી છે. માથા કારક સ્વતંત્રપણે જીવ કરે છે, પણ એનું લક્ષ ઉદય ઉપર અથવા ઉદય ના ફળરૂપ નો કર્મ ઉપર હોવાથી એ નિમિત્ત ઉપર ઉપચાર કરવામાં આવે છે. એટલે કે સ્વભાવ ઉપર એનું લક્ષ નથી, નહીતર એને ઉદય હોય તો પણ એને વિકાર થાય નહીં. અહીંયા કહે છે કે સ્વદ્રવ્ય નું જ્ઞાન પણ તે જ્ઞાન નો અર્થ એ છે કે સ્વદ્રવ્ય નું જ્ઞાન પણ સ્વદ્રવ્ય છે તો થાય છે એમ નથી. ત્યાં તે પર્યાય નો માં સ્વદ્રવ્ય નો આકાર થાય, જ્ઞાનાકાર થાય, તે જ્ઞાન માં સ્વદ્રવ જ્ઞાનાકાર પણ થાય, જ્ઞાન નો આકાર જ્ઞાનમાં જ્ઞાનાકારો ઉપજે છે. જેમ પીળું વસ્ત્ર જણાયું કેસરી તો એવો જ્ઞાનાકાર થયો, આ રૂપેરી છે તો એવો જ્ઞાનાકાર થયો. એમ એમ એ સ્વતંત્ર છે, આને લઈને નહીં એમ કે છે. અહીંયા કેસરી રંગ છે તેથી અહીંયા જ્ઞાનાકારમાં કેસરી રંગનું જાણવું એવો જ્ઞાનાકાર થાય એમ નથી એમ કે આ વાત છે. એ બીજો વિષય છે. અવલંબન લેવું એટલે હું પણ કરવું એમ છે. અવલંબન નો અર્થ શું છે? હું પણ કરવું એમ, એનો આધાર લેવો એમ છે. પર્યાય પર્યાયમાં હું પણ કરવાને બદલે પર્યાય દ્રવ સામાન્યમાં પોતાના દ્રવમાં રહેલા નિજ સામર્થ્યમાં હું પણ ભાવ કરે છે, અને એવું હું પણ ભાવ કરતા પોતાનું ભાન ભૂલે છે આમ છે. ભાર લેવાનું પ્રયોજનમાં શું વાંધો છે? એમાં કાર્ય સ્વતંત્ર થાય છે. જયારે સ્વદ્રવ હું પણ જ્ઞાનમાં જ્ઞેય થાય છે ત્યારે એક ન્યાય થી એને અવલંબન લીધું એમ કહેવામાં આવે છે. એ તો કઈ એવા શબ્દો વાપરવામાં આવે છે કે પર્યાય તો દ્રવમાં લીન થઈ ગયું છે, અભેદ થઈ ગયું છે એમ કહેવાય. દ્રવમાં અભેદ થઈ ગયું એટલે હું પર્યાય દ્રવ રૂપ થઈ ગઈ, નહીં પર્યાય પર્યાય રૂપે રહી છે, અને દ્રવ સ્વભાવ રૂપે રહ્યો છે. કોઈએ પોતાનું સ્વરૂપ છોડી દીધું છે એમ નથી. એવા ઘણા વિષયો જૈન દર્શનમાં છે. જેમ કે આકાશ નો અવગહન ગુણ છે, એટલે નિમિત્ત થવામાં અવગહન નિમિત્ત છે. તો એક જ ક્ષેત્ર ને ક્ષય દ્રવ્યો રોકે છે, જે ક્ષેત્રે આકાશ છે તે જ ક્ષેત્રે ધર્માસ્તિકાય છે, તે જ ક્ષેત્રે અધર્માસ્તિકાય છે, તે જ ક્ષેત્રે કાળાણુ છે, તે જ ક્ષેત્રે ભૂતગળો છે, તે જ ક્ષેત્રે જીવના પ્રદેશ જીવ છે. ક્ષય દ્રવ્યો એક જ ક્ષેત્રે હોવા છતાં કોઈ કોઈમાં ભળી જતા નથી, પોતાના સ્વરૂપને છોડ્યા વિના, માત્ર એક જગ્યાએ પોતપોતાના સ્વરૂપે રહી ગયા છે. કેવી રીતે રહીએ? બસ એવી જ રીતે પરસ્પર અવગાહ કરવાનો. દરેકનો આકાશનો મૂળ ગુણ છે, પણ એ સામાન્ય ગુણ છે, બધા જ અવગાહન આપે છે. જીવ પૂતગળને અવગાહન આપે છે, પૂતગળ જીવને અવગાહન આપે છે. આ શરીર જો, આ શરીરના અનંત પૂતગળ પરમાણુ છે, અને ત્યાં એક જીવ છે, પોતે જે આ માનમાં છે કે હું જીવ. પછી બીજા જીવ કેટલા? આ જીવાણુ થાય છે કે ની અંદર લોહીના શ્લેષ્મના મળના જ્યાં થાય છે કે નહીં? એ બધા અનંત જીવો હોય છે, નિગોદના અનંત જીવો છે. ક્યાંય અંદરમાં ગરબી થાય છે, ભટકાય છે કે નહીં, એક્સિડન્ટ થાય છે? આમ બારમાં એક્સિડન્ટ થાય ત્યારે એકબીજાને રદ ન જવા દે ત્યારે થાય રસ્તા ઉપર. અહીંયા તો જીવને અનંતા, જીવને અનંતા પૂતગળો એક ક્ષેત્રે, કારણ કોઈને નડવા પણ થતું નથી. પર્વતો છે આ મોટા મોટા પર્વત, આ મેરુ પર્વત, અનંતા જીવો ખોસરા નીકળી જાય એવા સૂક્ષ્મ પર્યાય છે કે આ છેડે છે દાખલ થાય ને ઓલા છેડે નીકળી જાય. સેકન્ડ માત્ર માં અંદર કઈ ભણેલું ખોદ્યું નથી. આ બુગડા ખોદે છે ટ્રેન જવાના એવું નથી, અને એને કોઈ નડતું નથી, કોઈ પૂતગળો એને નડતા નથી. જીવ ક્યાંથી ગયો? આ કહે છે મૃત્યુ થાય ને દેહ છોડો ત્યારે ક્યાંથી જીવ ગયો? ક્યાંથી જવાનો પ્રશ્ન નથી એને. એને કોઈ દરવાજાની કે માર્ગની જરૂર નથી. આ ભૌતિક વિજ્ઞાનીઓ તો ઘણા પ્રયોગ કર્યા છે, એરટાઈટ કાચના વાસણો બનાવે કે જેમાંથી હવાય પસાર ન થાય, પછી એમાં મૃત્યુનું નજીક હોય એ પ્રાણીને મનુષ્યને જેના પ્રયોગ કરવો હોય એને મનાખે, પછી હવા ખોસી જશે, વેક્યુમ કરી નાખે અને પછી એને બંધ કરી દે. અંદર જીવ ચાલ્યો જાય, જીવને બે જુદા થઈ જાય, પણ ક્યાંથી જાય એ ખબર પડે નહીં, કેમ કે એને વાસણના પરમાણુઓ હવા કરતા પણ એનું સ્વરૂપ સૂક્ષ્મ છે. હવા સૂક્ષ્મ છે પણ એથી એનું સ્વરૂપ સૂક્ષ્મ છે, એને કોઈ દિવાલ એને કોઈ રોકી શકતો નથી. વાસણ ફૂટી ન જાય ત્યાં, જીવને નીકળવા માટે છોડે નહીં કાચના વાસણને. કાચનું વાસણ એટલા માટે રાખે કે કઈ દેખાય છે, પણ તે દુર્બીન માન તો દેખાય એવું નથી, એને દેખાવાનો એનો સ્વભાવ સ્વભાવ નથી, સ્વરૂપ નથી. નરી આંખે તો દેખાવાનો સવાલ નથી, પણ ગમે તે ગ્લાસ લગાવતું તારા આંખે, માઇક્રોસ્કોપ તારી પાસે હોય તે લગાવી લે, એનાથી કઈ દેખાતું નથી. કેમ કે એ તો અરૂપી સ્વભાવ છે, નહીં દેખાવાનો એનો સ્વભાવ છે. એ લોકો પછી એને એને એ જ વખતે એને બેલેન્સ ઉપર મૂકે છે, એ વાસણને કાંટે મૂક્યું હોય છે, ઇલેક્ટ્રિક બેલેન્સ, કે આ જીવે છે ત્યારે એનું કેટલું વજન છે, હવે એનામાં જીવ નથી ત્યારે અહીંયા કાંટો હેલો કે નહીં, ઘીચ્યું કે વધ્યું, તો જીવનું વજન નક્કી કરી લઈએ આપણે. આ સાયન્ટિસ્ટો તો બધા પ્રયોગ કરે, કાંઈ ન થાય, ન વજન ઘટે અને વધે એને કારણે, અને સ્વયં પછી પૂતગળોનું વજન વધતું પણ જાય અથવા કોઈનું ઘટી પણ જાય. મળદું પડ્યું પડ્યું વજન ઘટાડે પણ ખરું ને વજન વધારે પણ ખરું, એ પૂતગળનો સ્વભાવ છે. વજન પણ એ પૂતગળનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ નથી. નથી એટલે એનું જ્ઞાન થાય છે એમાં જ્ઞાન અહીંયા સ્વતંત્ર છે એ વાત સાચી છે. પર્યાય પોતાના સ્વરૂપ મારીને દ્રવનું સ્વતંત્ર પણે જ્ઞાન દ્રવને કારણે.
Well, I'll be there.